એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે એક બહુ જ આમ તો ઊંડા અને રસપ્રદ વિષય પર વાત કરવાના છીએ, સમય.
સમય,
હા, અને ખાસ કરીને સાહિત્ય એ સમયને કેવી રીતે જુએ છે, કેવી રીતે પકડે છે. આપણી આ ચર્ચાનો આધાર રહેશે સુરેશ જોશીનો જાણીતો લેખ સમય, આંતરિક અને બાહ્ય પરિમાણો.
બહુ મહત્વનો લેખ છે.
બરાબર, આપણે બધા જાણીએ છીએ ઘડિયાળ તો સમય બતાવે છે, સેકન્ડ, મિનિટ, કલાક, પણ શું સમય ફક્ત એટલો જ છે? મને તો એવું નથી લાગતું.
ના, બિલકુલ નહીં.
આપણને જે સમય અનુભવાય છે, ક્યારેક લાગે કે બહુ ધીમો જાય છે, ક્યારેક ફટાફટ વીતી જાય, પછી પેલી યાદો આવે, ભવિષ્યની ચિંતાઓ થાય, એ બધું, એનું શું?
હા, એ આંતરિક સમય.
લેખકો આ આંતરિક અંગત સમયના અનુભવને કાગળ પર કઈ રીતે ઉતારતા હશે? આજ સવાલના જવાબ શોધવા આપણે આજે સુરેશ જોશીના વિચારોમાં થોડા ઊંડા ઉતરીશું. તો ચાલો શરૂ કરીએ.
ચોક્કસ. જો સ્થળ અને કાળ વગર તો આપણો કોઈ અનુભવ જ શક્ય નથી.
હા, એ તો છે.
સ્મૃતિઓ, સંસ્કારો, લાગણીઓ આ બધાને આવરી લે છે, એટલે સ્થળ કરતા સમય આપણને વધુ સીધો, વધુ અંગત લાગે છે, અપરોક્ષ જેને કહીએ ને.
આ વાત બહુ રસપ્રદ છે. એટલે એમ કે ભલે આપણા મનમાં વિચારો આમ તેમ દોડતા હોય, પેલી યાદો ગમે ત્યારે આવી જાય, ક્યારેક તો એમ લાગે કે બધું ગૂંચવાઈ ગયું છે, પણ એમાં પણ ક્યાંક એક ક્રમ, એક સાતત્ય, કારણ અને અસરનો સંબંધ અને બદલાવનો અનુભવ તો હોય જ છે.
બરાબર.
તો આ બધું સમયને લીધે જ શક્ય બને છે, નહીં? જાણે કોઈ અદ્રશ્ય દોરો હોય જ્યાં બધા મોતીઓને પરોવી રાખતો હોય.
બિલકુલ સાચું કહ્યું. સમય એટલે જ પરિવર્તન. ફક્ત બહાર દેખાતું શારીરિક પરિવર્તન જ નહીં, પણ અંદરનું, આપણી ચેતનાનો વિકાસ, એ પણ સમયની સાથે જ થાય છે. આપણે આપણી જાતને, આપણી આંતરિક ચેતનાને ઓળખીએ છીએ એ પણ સમયના સંદર્ભમાં જ.
પણ અહીંયા એક મોટો સવાલ મનમાં આવે છે. જો આપણી ચેતના, આપણો અનુભવ, એ બધું પડે પડે બદલાતું રહે છે, તો પછી હું કોણ? આપણે આપણી જાતને એક જ વ્યક્તિ તરીકે કઈ રીતે ઓળખી શકીએ? પેલું ગીતામાં કહ્યું છે ને,
હા, લોકશયકૃત પ્રવૃત્ત.
હા, કાળ બધું જ ખાઈ જાય છે. તો શું બધું જ વહી જાય છે, કે પછી કશું એવું છે જે ટકી રહે છે, જે આપણી ઓળખ બનાવે છે? આ પ્રવાહમાં એવું શું છે જે એક ક્ષણથી બીજી ક્ષણનું જોડાણ જાળવી રાખે?
ગહન પ્રશ્ન છે.
મને એવું લાગે છે કે આજના સમયમાં અને ખાસ કરીને આધુનિક સાહિત્યમાં સમય વિશેની આ જાગૃતિ ખૂબ વધી ગઈ છે.
ચોક્કસપણે.
આપણે વાર્તાઓ કહીએ છીએ એ સમયના કેનવાસ પર જ દોરાય છે ને, જેમ આપણું જીવન પણ સમય સાથે જ ઉકેલાય છે. પેલી બાળપણની વાર્તાઓ યાદ છે, એક હતો રાજા?
હા.
એ પણ સમયના કોઈ બિંદુથી જ શરૂ થતી.
હા, અને પેલું એરિસ્ટોટલનું વાક્ય, ટાઈમ ઇઝ ધ નંબર ઓફ મોશન, ગતિનું માપ તે સમય.
હા.
પણ આ ગતિ ફક્ત ભૌતિક જગતની જ નથી હોતી, આપણા મનની અંદર પણ કેટલીય ગતિઓ ચાલતી હોય છે, વિચારોની, લાગણીઓની, સ્મૃતિઓની. તો શું દરેકના મનનો સમય અલગ અલગ ઝડપે નથી ચાલતો?
બરાબર. કોઈકવાર બહુ ધીમો લાગે, કોઈકવાર બહુ ઝડપી.
બસ, સર્જનાત્મક સાહિત્ય આ જ આંતરિક અંગત અનુભવાતા સમય સાથે કામ કરે છે, ઘડિયાળના સમય સાથે એટલું નહીં.
તો હવે આપણે થોડું સ્પષ્ટ કરીએ કે સાહિત્ય જે સમયની વાત કરે છે એ ખરેખર કેવો છે, એના મુખ્ય લક્ષણો શું છે?
સાહિત્યમાં સમય એટલે, જુઓ, આપણા અનુભવનો એક અવિભાજ્ય હિસ્સો છે. આપણી સંવેદનાઓ, સ્મૃતિઓ, સંસ્કારો, આ બધાના વણાટનો એક મુખ્ય તાંત્રણો એટલે સમય. આ સમય સંપૂર્ણપણે અંગત છે, વ્યક્તિગત છે અને આત્મલક્ષી એટલે કે સબ્જેક્ટિવ છે. એ આપણને સીધો અનુભવાય છે. એ આપણા અનુભવનો વિષય પણ છે અને સામગ્રી પણ.
અને એ પેલો બીજો સમય જેનાથી આપણે વધુ પરિચિત છીએ.
હા, એ છે પેલો બાહ્ય વસ્તુલક્ષી એટલે કે ઓબ્જેક્ટિવ સમય, જેને આપણે બધા એક સરખો માનીએ છીએ અને ઘડિયાળથી માપીએ છીએ, કલાક, મિનિટ, સેકન્ડ.
હા,
આ સમય વ્યવહાર માટે, દુનિયા ચલાવવા માટે જરૂરી છે, પણ એ આપણો આંતરિક જીવંત અનુભવ નથી. એ તો જાણે એક સામાજિક સમજૂતી જેવો છે.
અહીંયા જ તો ખરી મુશ્કેલી શરૂ થાય છે. જે સમયે આપણને અંદરથી સીધો અને સાચો અનુભવાય છે, એ અંગત અનુભવને એવી ભાષામાં કઈ રીતે કહેવો કે બીજા પણ સમજી શકે?
બરાબર.
જે આપણને અંદરથી સ્પષ્ટ લાગે છે એને તર્ક અને શબ્દોના ચોકઠામાં બેસાડવું કેટલું અઘરું.
બેશક, એમાં અસ્પષ્ટતા રહેવાની જ, અનેક અર્થો પણ નીકળે. કારણ કે અનુભવ હંમેશા ભાષા કરતાં વધુ સમૃદ્ધ અને જટિલ હોય છે.
સાચી વાત.
છતાં એ આંતરિક અનુભવના સત્યને નકારી શકાય નહીં. પેલો વૈજ્ઞાનિક ઘડિયાળનો સમય એ ઉપયોગી છે, એમાં ના નહીં, પણ એ અનુભૂતિનો સમય નથી. આ બંને એટલા જુદા છે કે ક્યારેક સવાલ થાય કે બંને માટે સમય શબ્દ વાપરવો યોગ્ય છે પણ કે નહીં.
આપણી ભાષામાં હવે, ત્યારે, પહેલા, પછી જેવા શબ્દો છે. વ્યાકરણમાં ભૂતકાળ, વર્તમાનકાળ, ભવિષ્યકાળ છે. પણ શું આ શબ્દો અને કાળ પેલા આંતરિક વહેતા ગૂંચવાયેલા સમયના અનુભવને પૂરેપૂરો ન્યાય આપી શકે છે? મને તો શંકા છે.
જુઓ, સ્મૃતિ ભૂતકાળની હોય, અપેક્ષા ભવિષ્યની, પણ જ્યારે આપણે કોઈ યાદને યાદ કરીએ છીએ ત્યારે એ અનુભવ તો વર્તમાન બની જાય છે, ખરું ને?
હા, એ તો વર્તમાનમાં જ થાય.
એટલે ભૂતકાળને વર્તમાનમાં જીવંત કરવા માટે સ્મૃતિને કલ્પના દ્વારા, ઇમેજિનેશન દ્વારા ફરીથી રચવી પડે છે, એને સ્પષ્ટ અને નક્કર બનાવવી પડે છે. સ્મૃતિ ક્યારેય શુદ્ધ રેકોર્ડિંગ જેવી નથી હોતી, એમાં કલ્પના ભળેલી જ હોય છે.
અને શું એવું પણ ન બને કે ભવિષ્યની કોઈ ચિંતા હોય કે કોઈ આશા હોય એ ભૂતકાળની કોઈ યાદ પર અસર કરે? એટલે કે સ્મૃતિ ભૂતકાળ અને અપેક્ષા ભવિષ્ય એક જ સમયે વર્તમાનમાં સાથે ચાલી શકે, એકબીજાને પ્રભાવિત કરી શકે?
બિલકુલ શક્ય છે, અને એવું જ થાય છે મોટાભાગે. ઇતિહાસકારો ભૂતકાળની ઘટનાઓને વ્યવસ્થિત ક્રમમાં ગોઠવે છે.
હા, તારીખવાર.
બરાબર. પણ શું આપણી અંગત યાદો કે સપનાઓનો ક્રમ હંમેશા એટલો સીધો અને તાર્કિક હોય છે?
ના, ક્યાંથી હોય, એ તો ગમે તેમ આવે.
ભાગ્યે જ. તો પ્રશ્ન એ છે કે આ આંતરિક સમયની જે અવ્યવસ્થા કે અસંગતિ લાગે છે તેને શાસ્ત્રની જેમ સુધારવી જરૂરી છે? કદાચ એમ કરવા જતાં અનુભવનો જે અસલી મર્મ છે, એની જે જીવંતતા છે, એ જ ખોવાઈ જાય?
આ મુદ્દો વિચારવા જેવો છે. હવે પેલી વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સમયના ત્રણ મુખ્ય ગુણધર્મો ગણાય છે. માત્રા, કેટલો લાંબો, ક્રમ, શું પહેલાં શું પછી, અને દિશા, આગળ વધતો. શું આ ત્રણેય વસ્તુઓ આપણા આંતરિક સમયના અનુભવમાં પણ હોય છે?
જરૂરી નથી, બિલકુલ જરૂરી નથી. કેટલીક વાર આપણને એક પળ યુગ જેવી લાંબી લાગે છે.
હા, ક્યારેક કંટાળો આવે ત્યારે.
બરાબર. અને ક્યારેક આખો યુગ એક પમક પસાર થઈ ગયો એવું લાગે. ક્યારેક સમય જાણે થંભી ગયો હોય, વહેતો જ ન હોય એવો અનુભવ પણ થાય છે, અવિદિત ગતિયામ. આ આંતરિક સમય ખૂબ લવચિક છે, ઇલાસ્ટિક જેને કહીએ. માર્સેલ પ્રુસ્તે બહુ સરસ કહ્યું છે કે આપણો રોજિંદો સમય સ્થિતિસ્થાપક છે, આપણી તીવ્ર લાગણીઓ તેને ખેંચીને લાંબો કરે છે, આપણી ટેવો તેને ભરી દે છે.
વાહ, શું વાત કહી છે! આ તો અદ્ભુત રીતે સમયના અનુભવને પકડે છે. આપણે પણ સમય માટે કેવા રૂપકો વાપરીએ છીએ? સમયની નદી, સમયનો પ્રવાહ, કાળનો સાગર.
હા, પ્રવાહ.
આ બધામાં એક સાતત્ય, એક વહેતા રહેવાનો ભાવ છે. પણ પેલો ઘડિયાળનો સમય, એ તો ટુકડાઓમાં વહેંચાયેલો છે, ટક ટક ટક. એમાં પ્રવાહ ક્યાં દેખાય છે?
સાચી વાત. ઘડિયાળના ટકોરા અલગ અલગ છે, છતાં ભેગા મળીને અર્થ બનાવે છે. જેમ કે 12 ટકોરા એટલે 12 વાગ્યા. પણ એમાં સમયના વહેતા રહેવાનો, એની પ્રવાહિતાનો અનુભવ નથી, એ તો યાંત્રિક છે.
અને વર્તમાન, આપણે કહીએ છીએ આ ક્ષણ, પણ એ કેટલી ક્ષણિક છે? સોયની અણી જેટલી જ. છતાં એ જ ક્ષણિક વર્તમાનમાં રહીને આપણે ભૂતકાળની યાદો અને ભવિષ્યની કલ્પનાઓ બધું જ અનુભવીએ છીએ. વિલિયમ જેમ્સે કહ્યું હતું તેમ, વર્તમાન જાણે એક ટેકરી છે જેના પર બેસીને આપણે ભૂતકાળ અને ભવિષ્ય બંને દિશામાં જોઈ શકીએ છીએ.
બરાબર કહ્યું. અને આ આંતરિક પહેલા અને પછીનો ક્રમ દરેક વ્યક્તિ માટે આગવો હોય છે, એ બીજાને કદાચ તાર્કિક ન પણ લાગે.
હા, એવું બને.
ફક્ત સાહિત્ય જ પોતાની કળાથી આ અંગત અનુભવને એવો બનાવી શકે છે કે વાચકને તે સાચો અને અનિવાર્ય લાગે, એમાં પ્રતીતિ જન્માવી શકે.
તું આ જાદુ સાહિત્ય કરે છે કેવી રીતે? એવી કઈ રીત છે જેનાથી લેખક આપણને એમના પાત્રોના આંતરિક સમયનો અનુભવ કરાવી શકે, એ પ્રતીતિ કેવી રીતે જન્માવે?
જેમ વિજ્ઞાનમાં કારણ અને અસરનો સંબંધ સ્થાપિત થાય તો ઘટનાક્રમ સાચો લાગે, તેમ સાહિત્યમાં પણ લેખક ઘટનાઓ, યાદો, સંવેદનાઓ વચ્ચે એક આંતરિક તર્ક, એક કાર્યકારણ સંબંધ રચે છે. જ્યારે આ સંબંધ વાર્તામાંથી સહેજ રીતે ઉભરી આવે ત્યારે તે વાચકને સાચો અને અસરકારક લાગે છે, પ્રતીતિકારક બને છે. પણ જો એ સંબંધ ઉપરથી લાદેલો કે કૃત્રિમ લાગે, આહાર્ય જેને કહીએ, તો પછી રસ ક્ષતિ થાય, વાર્તાની મજા મરી જાય.
એટલે સહજતા જરૂરી છે. હવે ભૂતકાળ આપણી પર છાપ છોડી જાય છે, જેને આપણે સંસ્કાર કહીએ. પણ આ સંસ્કાર શબ્દ થોડો ગૂંચવણભર્યો નથી. ક્યારેક એનો અર્થ થાય છે કોઈ ઘટનાની છાપ, ઇમ્પ્રેશન, તો ક્યારેક એનો અર્થ થાય છે વિચારોનું જોડાણ, એસોસિએશન. આ બંને વચ્ચે શું ફરક છે? સાહિત્યમાં કયો અર્થ વધુ લાગુ પડે?
હા, ભાષાની આ મર્યાદા અહીં પણ દેખાય છે. આપણે એક જ શબ્દ અલગ અલગ અર્થમાં વાપરીએ છીએ, પણ વાત એમ છે કે સાહિત્યમાં આ બંને વસ્તુઓ કામ કરે છે.
બંને?
હા, ક્યારેક એક ઘટના બીજી ઘટનાનું સીધું કારણ બને છે, એટલે કે કાર્યકારણ. તો ક્યારેક એવું બને કે એક નાનકડી સંવેદના, કોઈ ગંધ કે અવાજ, ભૂતકાળની આખી યાદોની શૃંખલાને જગાડી દે છે, ભલે એ યાદો તાર્કિક ક્રમમાં ન હોય. આ થયું મુક્ત સાહચર્ય, ફ્રી એસોસિએશન.
ઓ, એટલે પ્રૂસ્ટની પેલી મેડલિન કેકની જેમ?
બરાબર જ. આ ક્રમ હંમેશા સીધી લીટીમાં જ હોય એ જરૂરી નથી, એ વર્તુળાકાર પણ હોઈ શકે. ભૂતકાળમાં પાછા જઈ શકીએ, ભવિષ્યમાં ડોક્યું કરી શકીએ.
એટલે એમ કે વર્તમાનનો કોઈ નાનો સરખો અનુભવ પણ આપણા મનમાં રહેલી યાદો અને ભાવોના આખા જાળાને સક્રિય કરી શકે છે, અને પછી એ બધું મળીને એક નવા જ રૂપમાં, એક કલ્પનાચિત્ર તરીકે આપણી સામે આવી શકે.
બરાબર, સાહિત્યમાં આવું જ થાય છે. આ બધું મળીને એક જીવંત, એકીકૃત રચના બને છે, ઓર્ગેનિક સ્ટ્રક્ચર જેને કહીએ.
ઓર્ગેનિક
રીતે બદલાય છે, તેમાં કલ્પના કેટલી ભળે છે, આ બધું થોડું રહસ્યમય છે.
કદાચ એટલે જ સમય માટે આટલા બધા રૂપકો વપરાય છે. કોઈ કહે છે કે સમય દોરાના દડા જેવો છે, જે ધીમે ધીમે ઉકેલાતો જાય છે. કોઈ એને બરફના ગોળા જેવો કહે છે, જેમાં બધું જ જમા થતું જાય, કશું ભૂંસાતું નથી. તો કોઈ કહે છે કે સમય પાણીમાં મીઠું અગળેમ આપણી ચેતનામાં ભળી જાય છે. લાગે છે કે આ બધી સરખામણીઓ થોડી થોડી સાચી છે, દરેક પોતાના અનુભવ પ્રમાણે કહે છે.
ચોક્કસ. અને આ અત્યંત જટિલ અંગત સમયના અનુભવને, આ સમયની સભાનતાને લેખકે ભાષા દ્વારા વ્યક્ત કરવાની હોય છે. પણ ભાષા તો, જેમ આપણે વાત કરી, વ્યાકરણના નિયમોને અનુસરે છે. એમાં ચોક્કસ કાળ અને ક્રમ હોય છે.
હા, એની મર્યાદાઓ છે.
એ નિયમોના ચોકઠામાં રહીને સમયના આ બધા અલગ અલગ લૌચિક અનુભવોને વ્યક્ત કરવા, એ ખરેખર બહુ મોટો પડકાર છે.
અને સુરેશ જોશી એમના લેખમાં એવો ઇશારો કરે છે, ખરું ને, કે આપણા ગુજરાતી સાહિત્યમાં હજી આ પડકાર ઝીલવાની કોશિશ કદાચ ઓછી થઈ રહી છે.
હા, એવો સૂર છે એમના લેખમાં. એમને લાગે છે કે આપણે ત્યાં હજુ આ દિશામાં ઘણું કામ થવાની શક્યતા છે. પણ જ્યારે સર્જકો આ પડકારને પૂરી ક્ષમતાથી ઝીલશે, ત્યારે સાહિત્યમાં એક નવું જ પરિમાણ ઉમેરાશે, તેને એક નવી સચ્ચાઈ મળશે.
એટલે કે વધુ ઊંડાણ આવશે.
હા, અને ત્યારે કદાચ જેને આપણે અત્યારે ફક્ત કલ્પના કે ભ્રમ માનીએ છીએ, તેના સત્યનો પણ આપણને પરિચય થશે. સાહિત્ય વાસ્તવિકતાની વધુ નજીક જશે, એમ કહી શકાય.
તો આ આખી ચર્ચા પરથી મુખ્ય બે વાત આપણે તારવી શકીએ. એક, કે સમયના બે રૂપ છે. એક પેલો ઘડિયાળનો જાહેર વસ્તુલક્ષી સમય, જે દુનિયાના વ્યવહાર માટે છે,
બરાબર,
જે માપી શકાય. અને બીજો આપણા મનનો અંગત આત્મલક્ષી અનુભવાતો સમય, જે આપણી આંતરિક વાસ્તવિકતાનો હિસ્સો છે.
અને સાહિત્યનું એક સૌથી મહત્વનું કામ આ બીજા આંતરિક જટિલ અને લૌચિક સમયને પકડવાનું છે,
એને જીવંત કરવાનું.
હા, તેને ભાષા દ્વારા એવી રીતે રજૂ કરવાનું છે કે વાચક માટે તે જીવંત, સાચો અને અર્થપૂર્ણ બને. લેખક કાર્યકારણ અને મુક્ત સાહચર્ય, સ્મૃતિ અને કલ્પના, આ બધાના ગુણથણથી આ અનુભવને આકાર આપે છે.
અને અંતે એક વિચાર, જે કદાચ આપણે સૌએ સાથે લઈ જવાનું છે, કે આપણી પોતાની સમયની અનુભૂતિ, જે રીતે આપણે સમયને અનુભવીએ છીએ, ક્યારેક ધીમો, ક્યારેક ઝડપી, યાદો સાથે જોડાયેલો, તે આપણી વાસ્તવિકતાને, દુનિયાને જોવાની આપણી દ્રષ્ટિને કેટલી અને કેવી રીતે ઘડે છે.
મહત્વનો મુદ્દો છે.
અને શું સાહિત્ય આપણને આપણા આ જટિલ આંતરિક જગતને, આ સમયના અનુભવને વધુ સારી રીતે સમજવામાં ખરેખર મદદ કરી શકે છે?
મને લાગે છે કે ચોક્કસ કરી શકે. એ આપણને આપણા અને બીજાના અનુભવ પ્રત્યે વધુ સંવેદનશીલ બનાવે છે.
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. સાંભળવા બદલ આભાર.